એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કથામાં એમ કે ઊંડા ઉતરીશું જેણે લાખો વાચકોના દિલને સ્પર્શી લીધું છે.
હા, જીનેથ વોલ્ઝનું સંસ્મરણ ધ ગ્લાસ કાસલ,
2005માં આવેલું.
બરાબર.
અમેરિકન લેખિકા અને પત્રકાર જીનેથ વોલ્ઝની પોતાની જ જિંદગીની આ કહાણી છે.
અને આ કોઈ આમ સાવ સામાન્ય જિંદગીની વાત નથી. એની શરૂઆત જ એટલી ધારદાર છે ને કે તમે તરત ખેંચાઈ જાઓ.
કેવી રીતે?
વિચારો, ન્યૂયોર્કની એક સફળ પત્રકાર છે, જાણીતી, સરસ મોતી પહેરીને ટેક્સીમાં જાય છે અને અચાનક બારી બહાર જુએ તો કોણ?
કોણ?
એની પોતાની માં કચરાપેટી ફેંદી રહી છે. બસ એ એક ક્ષણ, એમાં શરમ, ગુસ્સો, દુઃખ, પ્રેમ બધું જ એકસાથે.
ઓહ.
અને અહીંથી જ શરૂ થાય છે એક અદ્ભુત સફર. અત્યંત ગરીબી છે, ઉછેર સાવ અસાધારણ, પણ સાથે સાથે ટકી રહેવાની ગજબની ક્ષમતા છે, માફી છે, પ્રેમ છે, પણ બહુ જ જટિલ સ્વરૂપમાં.
બરાબર કહ્યું. આ પુસ્તક ખરેખર મહત્વનું છે, કેમ કે તે આપણને કુટુંબ, ગરીબી, માનસિક સ્વાસ્થ્ય, બાળપણના અનુભવો, આ બધા વિશે આપણે જે માનીને બેઠા હોઈએ ને એના પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.
હા, જેમ કે શું પ્રેમ અને ઉપેક્ષા એકસાથે હોઈ શકે? ભયાનક મુશ્કેલીઓમાંથી પણ શું કંઈક સારું જન્મી શકે?
અને આ વાર્તા આજે પણ એટલી જ પ્રાસંગિક છે, કારણ કે એ માનવ જુસ્સાની, ટકી રહેવાની વૃત્તિની વાત કરે છે, સ્થિતિસ્થાપકતાની.
તો ચાલો શરૂ કરીએ જીનેથ વોલ્ઝના જીવનની આ અસાધારણ સફર, એના બાળપણથી જ વાત માંડીએ.
હા, એનું બાળપણ મતલબ પરંપરાગત તો કહેવાય જ નહીં. પરિવાર સતત ફરતો રહે, અમેરિકાના દક્ષિણ પશ્ચિમના રણપ્રદેશોમાં ભટકવાનું.
હા, પિતા રેક્સ, માતા રોઝમેરી અને ભાઈ બહેન લોરી, બ્રાયન અને પછી આવી મોરિન. અને આ કોઈ સામાન્ય ગરીબી નહોતી, ખરું ને?
ના, એ જ એની પાછળ કંઈક ફિલોસોફી હતી એમ લાગે છે.
બિલકુલ, રેક્સ અને રોઝમેરીની એક ખાસ વિચારધારા હતી. રેક્સ આમ તો બહુ જ બુદ્ધિશાળી માણસ, ભૌતિકશાસ્ત્ર, એન્જિનિયરિંગ બધું જાણે, પણ દારૂનો બંધાણી અને પાછો સમાજના નિયમોનો સખત વિરોધી. સ્વનિર્ભરતામાં ખૂબ માને. એનું સૂત્ર જ હતું, ડૂબવું ન હોય તો તરતા શીખો.
અચ્છા.
એ બાળકોને તારાઓ અને ગ્રહોની વાતો કરે, પણ બીજી તરફ ભયાનક બેદરકારી. અને એનું એક મોટું સપનું હતું,
પેલો કાચનો કિલ્લો.
હા, રણમાં સૌર ઉર્જાથી ચાલતો ગ્લાસ કાસ્ટલ બનાવવાનું, જે કદી બન્યું નહીં અલબત્ત.
સપના અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત રહી ગયો હશે. અને માતા રોઝમેરી, એમના વિચારો કેવા હતા?
રોઝમેરી એક કલાકાર, મુક્ત વિચારોવાળી. એવું માને કે સંઘર્ષ અને પીડાથી આત્મા મજબૂત બને. પોતાને એડવેન્ચરની શોખીન કે.
એટલે મુશ્કેલીઓ એ એડવેન્ચર?
હા, એમ જ સમજો. કલા એના માટે સૌથી ઉપર. ભલે છોકરા ભૂખ્યા હોય, પરિણામે બાળકોનો ઉછેર કેવો થયો? બૌદ્ધિક રીતે ઉત્તેજક ખરો, પણ શારીરિક અને ભાવનાત્મક રીતે સાવ ઉપેક્ષિત.
પેલી 3 વર્ષની ઉંમરે દાઝી જવાની ઘટના તમે કહી, એ જ બતાવે છે.
બરાબર. 3 વર્ષનું બાળક જાતે હોટડોગ બનાવે અને દાઝી જાય, અને પછી
ગંભીર રીતે દાઝી હોસ્પિટલમાં દાખલ કરી.
હા,
પણ રેક્સ એને ડોક્ટરની સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી ભગાડી લાવ્યો. આ જ એમનો નિયમો પ્રત્યેનો, સિસ્ટમ પ્રત્યેનો તિરસ્કાર હતો.
ઓ માય ગોડ.
આ સિવાય ભૂખમરો તો ખરો જ, ઘર વગર રખડવાનું, વારંવાર બિલ ભર્યા વગર રાતોરાત ભાગી જવાનું. એ લોકો એને સ્કેડલ કરવું કહેતા.
બાપરે.
આવી હાલતમાં તો ભાઈ બહેનો વચ્ચેનો સંબંધ જ એમનો સહારો બને ને. એક ટીમની જેમ રહેતા, એકબીજાનું રક્ષણ કરે, ખાવાનું શોધે, સાચવે એકબીજાને.
પણ આ ભટકતું જીવન ક્યાંક તો અટક્યું હશે ને? ક્યાં સુધી આમ ચાલે?
હા, અટક્યું. જ્યારે પૈસા સાવ જ ખલાસ થઈ ગયા, ત્યારે પરિવારને રેક્સના વતન જવું પડ્યું, વેલ્શ, વેસ્ટ વર્જિનિયા.
એ કેવું શહેર હતું?
એકદમ ગરીબ, નિરાશાજનક, ખાણકામનું શહેર. રણની પેલી મુક્ત પણ ખતરનાક જિંદગી કરતા સાવ ઉલટું. વેલ્ચની ગરીબી ગૂંગળાવનારી હતી. ત્યાં સામાજિક ભેદભાવ પણ ખરો.
અને ત્યાં તેઓ એક તદ્દન તૂટેલા ઘરમાં રહેવા ગયા, 93 લિટલ હોબાર્ટ સ્ટ્રીટ, નળ નહીં, ગરમીની વ્યવસ્થા નહીં, ઘરની બહાર કચરાનો મોટો ઢગલો.
આ ફેરફારની જિનેટ પર શું અસર થઈ હશે? રણની પેલી રોમેન્ટિક જેવી લાગતી ગરીબી અને આ વેલ્ચની કડવી વાસ્તવિકતા, ફરક તો બહુ મોટો હશે.
અરે જમીન આસમાનનો ફરક. વેલ્ચમાં ગરીબી એટલે સાચો ભૂખમરો, એટલો કે સ્કૂલની કચરા પેટીમાંથી ખાવાનું શોધવું પડે.
શું વાત કરો છો?
હા, સખત ઠંડી, ગુંડાગીરીનો સામનો કરવો પડે, અને રેક્સનું દારૂ પીવાનું અને હિંસા, એ બધું વધતું ગયું. રોઝ મેરી પણ જાણે સાવ પોતાની દુનિયામાં જતી રહી.
એટલે માતા પિતા પરનો ભ્રમ અહીં તૂટ્યો છે.
બિલકુલ. જીનેટને અહીં સમજાવવા માંડ્યું કે એના માતા પિતાની પેલી બધી ફિલોસોફી એ બધું પોતાની જવાબદારીમાંથી છટકવાનું બહાનું હતું. એ લોકો નિષ્ફળ ગયા હતા.
તો પછી આ નિરાશામાંથી, આ હતાશામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો કેવી રીતે મળ્યો?
જીનેટને રસ્તો દેખાયો ભણવામાં અને લખવામાં. એ સ્કૂલના ન્યૂઝપેપર ધ મરૂન વેવ એમાં જોડાઈ.
અચ્છા.
ત્યાં એને પહેલી વાર જાણે પોતાની ઓળખ મળી. કોઈકે એના કામના વખાણ કર્યા અને એનામાં મહત્વાકાંક્ષા જાગી. એને સમજાયું કે વેલ્ચની બહાર પણ એક દુનિયા છે અને હું ત્યાં પહોંચી શકું છું. અને અહીંથી જ એણે એની બેન લોરી અને ભાઈ બ્રાયનને ન્યૂયોર્ક ભાગી જવાની યોજના બનાવી. પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. એમની પિગી બેંકનું નામ પણ રાખ્યું ઓઝ.
ઓઝ, વાહ, સપનાનું શહેર. પણ શું આ પ્લાન સફળ થયો? પિતાએ ફરી કંઈ ગરબડ કરી?
અહીં જ સૌથી મોટો આઘાત લાગ્યો. એક વર્ષ મહેનત કરી, પૈસા બચાવ્યા, લોરી જવા તૈયાર થઈ, અને ત્યારે ખબર પડી
શું
કે એમના પિતા રેક્સ એ ઓઝ પિગી બેંક તોડીને બધા પૈસા ચોરી ગયા. લગભગ $1000 હતા.
ના, આ તો હદ થઈ ગઈ.
આ વિશ્વાસઘાત હતો, છેલ્લો ઘા કહી શકાય. આ ઘટના પછી જીનેટના મનમાં પિતા માટે જે કંઈ થોડો ઘણો આદર બચ્યો હતો એ પણ ખતમ થઈ ગયો, અને એનો નિશ્ચય એકદમ પાકટો થઈ ગયો કે અહીંથી નીકળવું છે.
આટલા મોટા આઘાત પછી પણ તેઓ ન્યૂયોર્ક પહોંચી શક્યા અને ત્યાં જઈને શું કર્યું? સફળ થયા?
હા, પહોંચ્યા ખરા. પહેલા લોરી ગઈ, પછી જીનેટ. મનમાં એક જ ધ્યેય, ફરી ક્યારે ભૂખ્યા કે ઠંડા નહીં રહેવાનું. ન્યૂયોર્ક સહેલું નહોતું, જરાય નહીં, પણ જીનેટે સખત મહેનત કરી.
શું કર્યું એમણે?
નોકરી કરી, સાથે સાથે હાઈસ્કૂલ પૂરી કરી, અને પછી લોન અને ગ્રાન્ટ્સ લઈને બર્નાર્ડ કોલેજમાં એડમિશન લીધું. કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે એ કોલેજ.
વાહ.
અને ભણીને આખરે એક સફળ પત્રકાર બની. ન્યૂયોર્ક મેગેઝિનમાં કામ કર્યું, MSNBC.com માટે એક જાણીતી કોલમ પણ લખી. મતલબ કે એણે સ્થિરતા મેળવી, સફળતા મેળવી, ભૌતિક સુખ મેળવ્યું જે એના બાળપણમાં કલ્પના પણ નહોતી કરી શકતી.
પણ પેલું ભૂતકાળ એનો પીછો છૂટ્યો?
કારણ કે એના માતા પિતા પણ ન્યૂયોર્ક આવી ગયા હતા. નહીં?
હા
હા, એ જ તો વાત છે. એ જ સૌથી મોટી ટ્રેજેડી કે કોમેડી જે કહો તે. એના મા બાપ પણ ન્યૂયોર્ક આવ્યા, પણ એમણે શું પસંદ કર્યું?
શું?
બેઘર રહેવાનું. ખાલી પડેલી બિલ્ડિંગોમાં ગેરકાયદે રહેવા લાગ્યા, સ્ક્વોટિંગ કરે.
અરે રામ.
હવે વિચારો જીનેટની હાલત. એની બે દુનિયા હતી, એક નવી સફળ જિંદગી અને બીજો પેલો ગરીબ અસ્તવ્યસ્ત ભૂતકાળ જે એના મા બાપના રૂપમાં સામે જ ઊભો હતો. સતત ટકરામણ, એને ખૂબ શરમ આવતી. અને પેલી ઘટના જે આપણે શરૂઆતમાં કહી, માને કચરાપેટીમાંથી ખાવાનું વીણતા જોવાની, બસ એ જ ક્ષણે એને થયું કે ના, હવે આ સત્ય કહેવું જ પડશે, આખી દુનિયાને જણાવવું પડશે. અને એમાંથી જ ધ ગ્લાસ કાસ્ટલ પુસ્તકનો જન્મ થયો.
અને પિતા રેક્સ સાથેના સંબંધનું શું થયું? કોઈ સમાધાન, કોઈ સમજણ?
રેક્સનું પછીથી મૃત્યુ થયું, ટીબી અને હાર્ટ એટેકથી. એના મૃત્યુ સમયે જીનેટને એના પ્રત્યેનો જે ઊંડો પણ ખૂબ જટિલ પ્રેમ હતો એ સમજાયો. એને સ્વીકારવો પડ્યો. પેલો કાચનો કિલ્લો તો કદી ન બન્યો, એ રેક્સની નિષ્ફળતાનું પ્રતીક બની રહ્યો, પણ કદાચ એના પેલા અદમ્ય જુસ્સાનું પણ પ્રતીક હતો જેણે જીનેટને ઘડી હતી. પુસ્તકનો અંત બહુ સરસ છે.
શું છે અંતમાં?
વર્ષો પછી એક થેન્ક્સ ગિવિંગ ડિનરનું દ્રશ્ય છે. પરિવાર ભેગો મળે છે, રેક્સને યાદ કરે છે. વાતાવરણમાં કોઈ કડવાશ નથી, પણ એકબીજા માટેનો એ જટિલ પ્રેમ અને સ્વીકૃતિની ભાવના છે. રોઝમેરી કહે છે, તમારા પિતા સાથે જિંદગી ક્યારેય કંટાળાજનક નહોતી.
સાચી વાત.
અને જીનેત સમજે છે કે ભલે કાચનો કિલ્લો ન બન્યો પણ એણે પોતે પોતાની મહેનતથી પોતાનું સત્ય કહીને કંઈક વાસ્તવિક અને સ્થાયી બનાવ્યું છે.
આ પરિવારની વિચારસરણી ખરેખર સમજવી અઘરી છે, જટિલ છે. ચાલો રેક્સ અને રોઝમેરીના મૂલ્યો અને એમની ફિલોસોફીને થોડું વધુ ખોલીએ. આ બધી અંધાધૂંધી પાછળ એમનું ડ્રાઇવિંગ ફોર્સ શું હતું?
એમનું ડ્રાઇવિંગ ફોર્સ હતું બુદ્ધિ, રોમેન્ટિક ભ્રમણાઓ અને ટકી રહેવાની વૃત્તિ. આ બધાનું એક વિચિત્ર મિશ્રણ. રેક્સની ફિલોસોફી શું હતી? સમાજના નિયમો તોડો, સિસ્ટમ પર ભરોસો ન કરો, જાતે શીખો, જાતે ટકો. ભૌતિકશાસ્ત્ર એના માટે અંતિમ સત્ય હતું.
પણ આ આદર્શવાદ પાછળ બીજું કંઈક પણ હતું ને?
હા, એની આ સ્વતંત્રતાની ભાવના પાછળ એની પોતાની અસુરક્ષા છુપાયેલી હતી. અને સૌથી મોટો પ્રશ્ન હતો એનું મદ્યપાન. એ બાળકોને પ્રેમ કરતો હતો એમાં શંકા નથી, પણ એનો ગર્વ, એની ઈગો અને એનું વ્યસન એ એને જવાબદારી નિભાવવા દેતા નહોતા.
એટલે એક તરફ ઊંચી બુદ્ધિ અને પ્રેમ, બીજી તરફ વ્યસન અને બેજવાબદારી. અને રોઝમેરી, એ તો કલાકાર હતી, એમની શું ફિલોસોફી?
રોઝમેરીની ફિલોસોફી કલાકારની હતી. મતલબ કલા જીવનની રોજિંદી જરૂરિયાતો કરતાં પણ વધુ મહત્વની છે. એ મુશ્કેલીઓને રોમાંચ ગણતી, માનતી કે પીડા સહન કરવાથી વ્યક્તિ મજબૂત બને, પોતાને ઉત્તેજનાની વ્યસની કહેતી.
પણ આ ફિલોસોફી ઘણીવાર સ્વાર્થનું બહાનું ન બની જતી હોય?
ચોક્કસ, ઘણીવાર એવું જ હતું. એ સ્થિર નોકરી નહોતી કરતી. કેમ? કારણ કે એને કંટાળો આવતો. ભલે પછી એના બાળકો ભૂખ્યા રહે, એના માટે પોતાની કલાત્મક સ્વતંત્રતા વધુ મહત્વની હતી.
આ બંનેની આવી વિચિત્ર ફિલોસોફી વચ્ચે જીનેટની પોતાની પ્રેરણા શું હતી? શરૂઆતમાં તો ફક્ત ટકી રહેવાનું જ હશે ને?
હા, શરૂઆતમાં તો મુખ્ય પ્રેરણા હતી ભૂખ સંતોષવી, સલામત રહેવું. પછી વેલ્શમાં આવ્યા પછી પ્રેરણા બની ત્યાંની અરાજકતા અને શરમમાંથી છુટકારો મેળવવાની.
અને ન્યૂયોર્કમાં?
ન્યૂયોર્કમાં પ્રેરણા હતી એક નવી સ્થિર ઓળખ બનાવવાની, સફળ થવાની. અને અંતે જ્યારે પુસ્તક લખ્યું ત્યારે પ્રેરણા હતી સત્ય કહેવાની, પોતાના ભૂતકાળ અને વર્તમાનને એક કરવાની, પોતાની પૂરી વાર્તા પ્રમાણિકતાથી દુનિયા સામે મૂકવાની.
અને મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત, મા બાપ અને બાળકોની રીતમાં કોઈ ફરક હતો? સમય જતા બદલાયો?
શરૂઆતમાં રેક્સ અને રોઝમેરી મુશ્કેલીઓને જાણે રમત ગણતા. પૈસા નથી તો તારાઓ નીચે સૂઈ જાઓ, ખાવાનું નથી જંગલી ફળો શોધી કાઢો. આનાથી બાળકોમાં શરૂઆતમાં અદ્ભુત સ્થિતિસ્થાપકતા આવી, એ વાત સાચી.
પણ વેલ્ચમાં ન ચાલ્યું?
ના, વેલ્ચની કઠોર વાસ્તવિકતા સામે આ રોમેન્ટિક અભિગમ નકામો હતો. ત્યારે બાળકોએ ખાસ કરીને જીનેટ કે પોતાની રીતો વિકસાવી. તેઓ વધુ વ્યવહારુ બન્યા, એકબીજાનો સહારો બન્યા, ભાગી છૂટવાની પાક્કી યોજના બનાવી. માતા પિતાની ફિલોસોફી પર ભરોસો કરવાને બદલે એમણે પોતાની બુદ્ધિ અને હિંમત પર આધાર રાખ્યો.
જો આપણે પાછળ વળીને જોઈએ, જીનેટના જીવનમાં એવા કયા ત્રણ મુખ્ય વળાંક હતા જેણે ખરેખર બધું બદલી નાખ્યું? કહી શકાય કે આ ત્રણ ટર્નિંગ પોઈન્ટ હતા.
હા, ચોક્કસ. ત્રણ ક્ષણો એવી છે જે ખરેખર નિર્ણાયક હતી. પહેલી, જેની આપણે વાત કરી, 3 વર્ષની ઉંમરે દાઝી જવાની ઘટના. આ ખાલી એક અકસ્માત નહોતો, એ એના બાળપણની ઉપેક્ષાનું, પરિવારના સમાજ વિરોધી સ્વભાવનું અને જીનેટની નાની ઉંમરે જ આવી ગયેલી સ્વનિર્ભરતાનું પ્રતીક હતો. એણે શીખવી દીધું કે ભાઈ, ટકવું હોય તો જાતે જ લડવું પડશે.
બરાબર. અને બીજો મહત્વનો વળાંક?
બીજો વળાંક હતો વેલ્ચ વેસ્ટ વર્જિનિયામાં જવાનું. આ ખાલી જગ્યા બદલવાની વાત નહોતી, આ એક મનોવૈજ્ઞાનિક આંચકો હતો. અહીં ગરીબી રોમાન્ટિક નહોતી પણ ક્રૂર હતી, અપમાનજનક હતી.
હા,
અહીં જીનેટના મા બાપ વિશેના જે ભ્રમ હતા એ બધા તૂટી ગયા. ઘરની પેલી ખરાબ હાલત જાણે પરિવારના ભાંગી રહેલા મનોબળનું જ પ્રતિબિંબ હતી. અને અહીં જ બાળકોની વફાદારી મા બાપ પાસેથી ખસીને એકબીજા પ્રત્યે વધુ મજબૂત બની. પેલું કાચના કિલ્લાનું સપનું હવે ભાગી છૂટવાની વાસ્તવિક યોજનામાં ફેરવાઈ ગયું.
અને ત્રીજો, જે કદાચ સૌથી વધુ હૃદયદ્રાવક હતો, પેલી ઓઝ પિગી બેંકની ચોરી.
બિલકુલ. એ ઘટના એ વિશ્વાસઘાતની ચરમસીમા હતી. વિચારો, 1 વર્ષ સુધી બાળકોએ મહેનત કરી, ભવિષ્ય માટે પૈસા બચાવ્યા અને પોતાના જ પિતાએ ચોરી ગયા.
અકલ્પનીય.
રેક્સે પહેલા પણ ઘણીવાર નિરાશ કર્યા હતા, પણ આ તો સીધો એમના ભવિષ્ય પર હુમલો હતો. જીનેટ માટે આ ક્ષણે એના પિતા પ્રત્યેનો જે બાળપણનો પૂજ્ય ભાવ હતો એ લગભગ પૂરો થઈ ગયો અને એણે નક્કી કરી લીધું કે બસ હવે કોઈ પણ ભોગે અહીંથી નીકળવું જ છે. એના મનને પાક્કું કરી દીધું આ ઘટનાએ.
આટલી અસાધારણ અને સાચું કહું તો ઘણીવાર દુઃખદ કથામાંથી આપણે શું શીખી શકીએ? આ અનુભવો આપણને સામાન્ય માણસોને કઈ રીતે સ્પર્શે છે, એમાંથી શું બોધપાઠ મળે?
આ વાર્તા ઘણા સાર્વત્રિક સત્યો ઉજાગર કરે છે. પહેલું અને સૌથી સ્પષ્ટ છે સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ.
હા,
પણ આ પુસ્તક એ પણ બતાવે છે કે સ્થિતિસ્થાપકતા કોઈ જાદુઈ ગુણ નથી જે આપોઆપ આવી જાય. એ મુશ્કેલીઓ સહન કરીને, સામનો કરીને, હાર ન માનીને કેળવાય છે. વોલ્સ બાળકો એટલા માટે ટકી શક્યા કારણ કે સાચું કહું તો એમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો અને એમણે પરિસ્થિતિને સ્વીકારીને પોતાની રીતે લડવાનું શીખી લીધું.
અને માફી વિશે શું કહી શકાય? ક્ષમા. જીનેટે એના મા બાપને, જેમને આટલું દુઃખ આપ્યું, તેમને આખરે સમજ્યા અને પ્રેમ કર્યો. આ કેવી રીતે શક્ય બને એ સમજવું અઘરું છે.
અહીં માફીનો અર્થ એ નથી કે જે થયું તે બરાબર હતું કે ભૂલી જાઓ, ના. પણ માફી એમ કે પોતાના મનને ભૂતકાળના રોષ અને કડવાશના ઝેરથી મુક્ત કરવાની પ્રક્રિયા છે. જીનેટની એના મા બાપની જટિલતાઓને સમજવાની ક્ષમતા અને એમના પ્રત્યેના પ્રેમને સ્વીકારવાની ક્ષમતા જ એને પોતાના ભૂતકાળ સાથે સમાધાન કરવા દે છે અને એક સંપૂર્ણ પ્રમાણિત જીવન જીવવા દે છે. તે ભૂતકાળને ભૂંસી નથી નાખતી પણ તેને સ્વીકારીને આગળ વધે છે.
ઘરની વ્યાખ્યા પણ અહીંની જાણે બદલાઈ જાય છે. સામાન્ય રીતે આપણે ઘરને સ્થિરતા, સલામતી સાથે જોડીએ છીએ.
સાચું. જીનેટની કથા બતાવે છે કે ઘર એ ખાલી ચાર દિવાલો નથી. આખરે એ શીખે છે કે સાચું ઘર તો પોતાની અંદર બનાવવાનું હોય છે, પોતાની ઓળખ, મનની શાંતિ અને સંબંધોની એવી ભાવના જે બહારના સંજોગો પર આધારિત ન હોય.
રસપ્રદ.
એણે બાળપણની મુશ્કેલીઓમાંથી જે કઠોરતા, બુદ્ધિ, હિંમત મેળવી એ જ સાધનોનો ઉપયોગ કરીને એણે પોતાના માટે એક નવું, સ્થિર ઘર બનાવ્યું, પહેલાં ન્યૂયોર્કમાં અને પછી પોતાના લેખનમાં.
એટલે ભૂતકાળને નકારવાને બદલે તેને સ્વીકારીને તેમાંથી શક્તિ મેળવવી.
એક્ઝેક્ટલી.
બરોબર.
એકદમ. વ્યક્તિ પોતાના ભૂતકાળથી ભાગી નથી શકતી પણ તેને સ્વીકારીને, તેની વાર્તા કહીને તેના પર નિયંત્રણ મેળવી શકે છે. મુશ્કેલીઓ અને પીડાદાયક અનુભવો પણ અણધારી રીતે આપણને મજબૂત બનાવી શકે છે, નવી દ્રષ્ટિ આપી શકે છે, પીડામાંથી પણ શક્તિનો ઉદય થઈ શકે છે. એ આ વાર્તાનો એક બહુ મોટો બોધપાઠ છે.
આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો તે શું હોઈ શકે? આમ ત્રણ મુખ્ય મુદ્દા.
ચોક્કસ. પહેલું, ભાવનાત્મક સ્તરે જે વાત સૌથી વધુ સ્પર્શે છે તે એ છે કે જેમણે આપણને સૌથી વધુ દુઃખ પહોંચાડ્યું હોય તેમને પણ પ્રેમ કરવો શક્ય છે. આ વિરોધાભાસ. આ કથા કુટુંબના બંધનોની જટિલતા દર્શાવે છે, જ્યાં પ્રેમ અને નુકસાન, સ્નેહ અને સ્વાર્થ બધું એકસાથે રહી શકે છે. રેક્સનું ઉદાહરણ આનો ઉત્તમ પુરાવો છે, નહીં?
બરાબર. અને બૌદ્ધિક રીતે શું શીખવા જેવું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ.
બૌદ્ધિક રીતે આ પુસ્તક આપણને પેલું સારું કે ખરાબ એવા સરળ ખાનાઓમાં વિચારતા અટકાવે છે. શું વોલ્સનો ઉછેલ સંપૂર્ણપણે ખરાબ હતો? કદાચ નહીં, કારણ કે એમાંથી જ જીનેટની અદ્ભુત શક્તિ જન્મી. શું એના મા બાપ ફક્ત ખરાબ જ હતા? કદાચ નહીં, કારણ કે એમનામાં પ્રેમ અને બુદ્ધિ પણ હતા.
હા, એ ખરું.
આ પુસ્તક આપણને માનવ સ્વભાવની અને જીવનની જટિલતાઓને સ્વીકારતા શીખવે છે કે ભાઈ, બધું બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતું. નુકસાનકારક અનુભવો પણ ક્યારેક શક્તિનું નિર્માણ કરી શકે છે.
અને છેલ્લે એક સાર્વત્રિક બોધપાઠ, યુનિવર્સલ લેસન, જે આપણા બધાના જીવનને લાગુ પડે.
સાર્વત્રિક બોધપાઠ એ છે કે આપણી પોતાની વાર્તાના આપણે પોતે જ લેખક છીએ. આપણી કથાને આકાર આપવાની શક્તિ આપણા હાથમાં છે. જીનેટે શું કર્યું? પોતાની શરમજનક અને પીડાદાયક વાર્તા દુનિયાને કહી, તેના પર નિયંત્રણ મેળવ્યું અને એ રીતે પોતાની જાતને મુક્ત કરી.
પોતાની વાત કહેવાની શક્તિ.
હા, પોતાની કથા કહેવાની, સત્યનો સામનો કરવાની અને તેને સ્વીકારવાની શક્તિ. એ આપણને ભૂતકાળના બંધનોમાંથી મુક્ત કરી શકે છે અને આપણને આપણી પોતાની ઓળખ બનાવવામાં મદદ કરે છે. પ્રમાણિકતા અને સ્વીકૃતિમાં જ મુક્તિ છે.
આપણે પણ ક્યારેક જીવનમાં આવા કાચના કિલ્લા જેવા સપનાઓ પાછળ એટલા ડૂબી જઈએ છીએ કે આપણી આસપાસની વાસ્તવિકતા, આપણી જવાબદારીઓ એ બધું નજરઅંદાજ કરી દઈએ.
બહુ સારો સવાલ છે.
પોતાના સપના અને પોતાની જવાબદારીઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું એ ખરેખર દરેકે વિચારવા જેવો મુદ્દો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.